તારીખ 12/10/1988 પૂજ્ય ગુરુદેવ શ્રીના વચનામૃત બોલ નંબર 14 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 10.
બે દ્રવ્યોની ક્રિયા ભિન્ન છે. બે દ્રવ્યો એટલે જળ અને ચેતન. જાતિ અપેક્ષા એ બે જાતિ છે, ચૈતન્ય અને જળ. બંને દ્રવ્યોની ક્રિયા ભિન્ન છે, બંનેના કાર્યો છે એ ભિન્ન ભિન્ન થાય છે. જળના કાર્યો જળ સ્વભાવે છે, જળ રૂપે છે. ચૈતન્યના કાર્યો ચૈતન્ય સ્વરૂપે છે, ચેતન રૂપે છે. બંને ભિન્ન ભિન્ન જ છે. જળની ક્રિયા ચેતન કરતું નથી અને ચેતનની ક્રિયા જળ કરતું નથી. શરીર વગેરે જળની ક્રિયા સંયોગમાં રહેલો આત્મા કરતો નથી, ચેતન એટલે પોતે. શરીરની ક્રિયા આત્મા કરતો નથી, કેમ કે શરીરના કોઈ પરમાણુમાં આત્મા વ્યાપતો નથી, હૈયાતી નથી. શરીરના કોઈ પરમાણુમાં આત્માની હૈયાતી નથી. કેમ ચેતનની ક્રિયા જળ કરતું નથી, એટલે કે જળ જ્ઞાનમાં જણાતું હોવા છતાં, જળનું ચેતનને જ્ઞાન થતું હોવા છતાં, ચેતન પોતે સ્વયં જ્ઞાન કરે છે, જળ તેને જ્ઞાન કરાવતું નથી. જળને ભલે ગણી કહેવામાં આવે છે તો પણ તે જણાવવા યોગ્ય માત્ર છે, તેથી તેને જ્ઞેય કહ્યું છે. જ્ઞાન કરાવે છે માટે જ્ઞેય કહ્યું છે એમ નથી. તેથી પોતાના જ્ઞાનમાં કોઈ પણ રૂપી પદાર્થ જળ જણાય છે તો પણ તેનાથી પોતાને કાંઈ પણ થાય છે, જે પદાર્થ જણાય છે એની કાંઈ પણ અસર આવે છે એવી પણ કોઈ ક્રિયા જળ કરતું નથી. ચેતનની કોઈ ક્રિયા ઉપર જળની ક્રિયાની અસર આવે એવી ક્રિયા પણ જળ કરતું નથી. જળ હંમેશા જળભાવે પરિણમે છે, ચેતન હંમેશા ચેતન ભાવે પરિણમે છે. જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. જે પુરુષ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જીનનો મત નથી. સમયસારની ગાથા છે, જીનના મતની બહાર છે. દ્વિક્રિયાવાદી જીનના મતની બહાર છે. બે પદાર્થની ક્રિયા કરે, એક દ્રવ્યને ક્રિયા કરે બે પદાર્થની. જે પુરુષ એક દ્રવ્યને, જે પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે પુરુષ સ્ત્રીની પણ પુરુષ એટલે આત્મા. જે જીવ આત્મા કહો, જીવ કહો, એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને, બે ક્રિયા એટલે પોતાની પણ ક્રિયા કરતું માને, બીજા પદાર્થની પણ ક્રિયા કરતું માને. બહુ શરૂઆતમાં ગુરુદેવના પ્રવચનોમાં આ શૈલી વિશેષ આપેલી, લોકોને આ વિષય ઉપર પણ આશ્ચર્ય થતું કે તો શું આત્મા પૂજા ન કરી શકે, અર્ધ આત્મા ન ચડાવી શકે. નવાય લાગે મંદિરમાં જઈને પૂજા કરવી, અર્ધ ચડાવવો, એ આત્માની ક્રિયા નથી. આત્મા એની ક્રિયા કરતો નથી. તેથી એ ક્રિયાથી આત્માને ધર્મ છે એમ પણ નથી. જે આત્માની ક્રિયા નથી તેનાથી આત્માને ધર્મ છે એ વાત પણ રહેતી નથી. જે જીવ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે એટલે વસ્તુના સ્વરૂપથી મિથ્યા જુદી ઉલટી માન્યતા કરનાર મિથ્યા દ્રષ્ટિ છે. એવું વસ્તુનું સ્વરૂપ નથી. કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ કરે છે એમ માનવું તે જીનનો મત નથી. ભગવાન જિનેન્દ્રના મતની બહાર છે. એ જીનના મતનો નથી એનો અર્થ કે તે જૈન નથી. ઇન્દોરમાં કે ક્યાં એક સંમેલન કર્યું હતું દિગંબર સંપ્રદાયના લોકો, કે આત્મા બીજા દ્રવ્યની જડની ક્રિયા ન કરી શકે તેને દિગંબર ન માનવા, આપણે એક ઠરાવ પસાર કરો. જીનેન્દ્ર ને જૈન દિગંબર સંપ્રદાય ની બહાર મૂકવા પડે. શું થાય? પહેલા તો જીનેન્દ્ર ને બહાર મૂકવા પડે. આ પરિસ્થિતિ આવે. એ તો અજ્ઞાન નો અર્થ જ એ છે કે જે જીવ પોતાને નુકસાન કરે છે એવા પરિણામમાં, એવા કાર્યોમાં પોતે ઉજમાળ થઈને ફરે છે, ઉજળો થઈને ફરે છે, ઉત્સાહિત થઈને ફરે છે, ઊંઘથી હોંશથી ને રસથી પરિણમે છે પોતાના નુકસાનના કાર્યમાં, એનું નામ અજ્ઞાન કહેવામાં આવે છે. કેમ કે પોતાને ખબર નથી પડતી કે આમાં મને નુકસાન થાય છે. દ્વિક્રિયાવાદી જીનેન્દ્ર ના મત ની બહાર છે, કરતા કર્મ અધિકાર ની ગાથા છે. એ કઈ ગુરુદેવ ની રચેલી ગાથા નથી. કુદરતી બન્યું છે ગુરુદેવ ઉપર કોઈ એવો આરોપ થઈ શકે એવું નથી. કેમ કે એમણે કોઈ પુસ્તક લખ્યા નથી, કોઈ કવિતા રચી નથી, કોઈ પદ રચ્યા નથી, કોઈ ગ્રંથ રચ્યા નથી, કાંઈ એમણે એવી રચનાનું કાર્ય નથી કર્યું. કુદરતી જ આમ છે. એટલે એમણે આ નવું ઊભું કર્યું છે, નવા પુસ્તકો છાપ્યા છે એ વાત નથી. છે એક લાવી દો પુસ્તક કે રચિત કાંજી સ્વામી રચિત આ ગ્રંથ છે એવો એક પુસ્તક લાવી દીધો. એમને પોતાને જે જ્ઞાન થયું એ જ્ઞાન એમને પ્રવચન દ્વારા પ્રસિદ્ધ કર્યું બસ. અને એ જ્ઞાન પ્રવચન દ્વારા પ્રસિદ્ધ કર્યું એમાં પોતાના અનુભવ ઉપરાંત એમને મહાન દિગંબર આચાર્યોના શાસ્ત્રોનો આધાર આપ્યો. શાસ્ત્ર વગર પ્રવચન નહીં કોઈ દિવસ. પોતાની ઠમણી ઉપર શાસ્ત્ર રાખ્યા વિના એમને પ્રવચન કરે એવું ભાષણ કરવાની પદ્ધતિ નહીં. શાસ્ત્રને અડીને આચાર્યોએ કહેલી વાત સ્પષ્ટ કરીને ખોલીને કહી, અક્ષર અક્ષરનો વિશેષ અર્થ કર્યો, ખાસ અર્થ કર્યો. દિગંબર સંપ્રદાય તો ઉપકાર માનવો જોઈએ. દિગંબર સંપ્રદાય વાળા હોય તો ઉપકાર માનવો જોઈએ. એમાં કઈ સવાલ નથી. એમાં પણ જે સમજદાર લોકો છે એ લોકોને એમ થયું કે નહીં સ્વામીજી કહે છે એ વાત બરાબર છે, સમજવા જેવી છે. જે લોકો સમજતા નથી, સમજવા માંગતા નથી એવા લોકો વિરોધ કરે છે, એનો કોઈ ઈલાજ નથી. પણ બહુ અલ્પ સંખ્યામાં લોકો આ બાજુ આવ્યા, જે સંપ્રદાય છે એની સંખ્યા મૂકીએ તો 1 કે 2% લોકો આ બાજુ આવ્યા છે. 98% બધા એ બાજુ રહી ગયા. આ કાળ એવો છે, આ ઈનો કાળ એવો છે કે જૈન કહેવાય ને જૈન મત નો વિરોધ કરે, જૈન કહેવાય ને જૈન ગ્રંથ નો વિરોધ કરે, જૈન કહેવાય ને જૈન પ્રતિમા નો વિરોધ કરે. આ અંડાવ સર્પિણી કાળ નો એવો છે. દોલતરામજી એક પદ લખ્યું છે ધ્યાનત રાયજી, ઊંડાવ સર્પિણી જોડા, જૈન જૈન ગ્રંથ કે નિંદક ઊંડાવ સર્પિણી જોડા, ધ્યાનત જાણી ચૂક રહીએ જગ મેં જીના થોડા. રૂપમાં કેટલું આપણે રહેવું, થોડો કાળ રહેવું તો એ જાણીને ચૂપ રહેવું, ચૂપ રહેવું એટલે એ વાતનો વિરોધ કરવા જાય, ક્યાં 2%, ક્યાં 98%, સમયનો વિરોધ ચાલવાનો. માટે એને ચૂપ રહેવું, પોતાની પરિસ્થિતિ જોઈને એને ચૂપ રહેવું. જો કાંઈ અલ્પ આયુષ બાકી રહ્યું છે એમાં પોતાના પુરુષાર્થને સ્વકારીમાં લગાવવું. સ્વતંત્રતા રાખવી જોઈએ ને આપણે, આપણે એની પણ સ્વતંત્રતા સમજવી જોઈએ. એમ કરવા માટે એ સ્વતંત્ર છે, એમ કરવા માટે સ્વતંત્ર છે. એની કોઈ પરતંત્ર કરી શકાય છે? એમ ન કરો તમે અમારે પરતંત્ર થઈ જાય હે, તો આ સિદ્ધાંત ખોટો પડશે. એમ થશે પ્રતાપ એટલું સુધારો થયો છે એમ કેવું છે. હા એ વાત કરી છે. અધ્યાત્મની વાતો સ્થાનકવાસીમાં, ડેરાવાસીમાં, દિગંબરોમાં એ કહેતા હવે અચકાય છે. ખુલ્લમ ખુલ્લું પુણ્યને ધર્મ કહેતા જે ખાસ પ્રવક્તા મોટા ગણાય છે અચકાય છે કે પુણ્યને ધર્મ કહી શકાય એવું નથી. એટલી વાત સ્પષ્ટ કરી, નહીતર અન્ય મતની જેમ પુણ્યને જ ધર્મ માનવા લાગેલા. હા ત્રણેયમાં, પેલા બે માં તો ન હોય એ તો સ્વાભાવિક છે, પણ આમાં એવું થઈ ગયેલું. હું સ્વાધ્યાય નથી, શાસ્ત્ર નો સ્વાધ્યાય વાંચે. કેવું વિચિત્ર લાગે, જે વાંચવાનો વિષય છે એને વાંચે નહી, માત્ર ચોખા ચડાવી દે. વાંચવાનો વિષય છે એને વાંચીને ચોખા ચડાવે એટલે બહુમાન કરે, સમજીને બહુમાન કરે તો ઠીક લાગે. પાછળ કહ્યું તો શું છે, એમને સૂત્ર બોલી જાય, તમને જોશું જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પછી એને કઈ વિચાર માનવું, વાંચે નહીં પણ કરે વિચાર, તે નહીં સમજે સગળો સાર, એના જ વિચાર નહીં કરે. બહુ ઊંડા વિચારનું જે લિમિટ છે, ખરેખર તો શાસ્ત્ર છે એ બહુ ઊંડા વિચારનું લિમિટ છે, જેના નિમિત્તે જીવ પોતાના સ્વભાવ વિભાવોના ઊંડા વિચારના ગહન વિચારમાં ગવેષણામાં જઈ શકે એવું જે નિમિત છે એમને એને અધ્યયન વગર રાખે, તો ભગવાનને જેમ પૂજા વગર મૂર્તિને રાખે એમ શાસ્ત્રને વાંચ્યા વગર રાખે. એક એવો સિદ્ધાંત છે ગુરુગમ ના વિષયમાં, ગુરુદેવે એક વાત ખોલી છે પરમાગમ સારમાં આવે છે, કે ગુરુગમ ક્યારે મળે, કે પાત્રતા હોય તો ગુરુગમ મળે, શું પાત્રતા હોય તો ગુરુગમ મળે છે. જો પોતે પાત્ર થાય એનો અર્થ શું છે, કે પોતે પાત્ર થાય, પોતે પાત્ર થાય એટલે પોતાની ભાવના પ્રગટે કે મારે આ મનુષ્ય ભાવમાં હવે મારું કલ્યાણ કરી લેવું છે. એના નિમિત્ત કોઈ જ્ઞાની ગુરુ હોય તો હું અત્યારે ઓળખીશ પણ એવી પરિસ્થિતિમાં નથી, પણ જે આ પ્રસિદ્ધ શાસ્ત્રો છે મહાન આચાર્યોના એમાંથી હું અંતર શોધતો કરું, એમાંથી માથીને કંઈક અંતર શોધતો કરું, એ અંતર શોધ કરતાં કરતાં એનું રહસ્ય ખોલનારા કોઈ હોય છે એના ઉપર એનું ધ્યાન જાય છે, એમ એને જ્ઞાનીનો ભેટો થઈ જાય છે અને પાત્રતા ન હોવાથી એને ગુરુગમ મળી જાય છે. આમ પાત્રતાને અને દેવગુરુ શાસ્ત્રના મળવાને નિમિત્ત નૈમિત્તિક સંબંધ કુદરતી છે, કુદરત એની સાથે બંધાયેલી છે. શું પાત્રતા હોય એને ગમે ત્યાંથી નિમિત્ત મળી જ આવે છે, એ નિયમ છે. એટલે કહેવું તો એમ કે જેમ ભગવાનને મંદિર પ્રતિમાને બિરાજમાન કરે, મંદિરમાં પ્રતિષ્ઠિત કરીને પૂજા ન કરે તો અવિનય થાય કે ન થાય, પ્રતિમાને પૂજા પ્રક્ષાલ ન કરે તો અવિનય થાય, એમ શાસ્ત્ર ગુણમાં વસાવે કે મંદિરમાં વસાવે, અને શાસ્ત્ર વાંચે ને તો એ શાસ્ત્રનો અવિનય થાય એમ કેમ એ, અને અવિનય છે. ભલે ચોખા ચડાવે તોય અવિનય છે, પૂજા કરે તોય અવિનય છે. જે જીવ એક દ્રવ્યને બે ક્રિયા કરતું માને તે મિથ્યા દ્રષ્ટિ છે, કારણ કે બે દ્રવ્યની ક્રિયા એક દ્રવ્ય કરે છે એમ માનવું તે જીનનો મત નથી. આ એક બહુ ભગવાન કુંદકુંદાચાર્ય દેવનું આધારભૂત વચન છે. આ એક મોટી તકરાર જગતમાં છે કે જૈનો સિવાય બધા એમ માને છે કે આત્મા જીવ જીવનું પણ કરે અને બીજા કાર્ય પણ કરે, એવો કોઈ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે જીવને ઈચ્છા થાય કે મંદિર જાઉં અને મંદિર જાય ત્યારે એનું શરીર હારે ને હારે સાથે હોય, એ વખતે એને એમ કે શરીરની ક્રિયા એ જીવે કરી નથી, ચાલવાની ક્રિયા જીવ કરતો નથી, કોણ માને કેવી રીતે માનવા તૈયાર થાય? એવી રીતે જગતમાં ન માને એવી પરિસ્થિતિ છે. એકત્વ પડ્યું છે ને એવી જ ભણતી ક્રિયા થાય છે, એકત્વ છે એ જડબે સલાક થઈ જાય છે, પોતાની જે ઊંધી માન્યતા છે એ એવી દ્રઢ થઈ જાય છે જે કાંઈ એની ક્રિયાઓ થાય છે એમાંથી, કે જડ પોતે ચેતન છે અને જડની ક્રિયા કરતો નથી એ વાત કોઈ રીતે ગળે ઉતરતી નથી. એના ઉપર ગુરુદેવજીએ બહુ જ જોરદાર પ્રવચનો કરેલા છે અને આવા મહાન આચાર્યોના આધાર મળ્યા છે એમાંથી, કે જીનેન્દ્રના મતની બહાર છે અટકી જાય એક વાર. તને જો એમ લાગતું હોય કે હું જીવ છું એ મારી જીવના ભાવ પણ કરું, જીવ જીવ ભાવ પણ કરે અને જીવ શરીર કે બીજા કોઈ સંયોગમાં બીજા પદાર્થની પણ ક્રિયા કરે, આવું તને લાગે તો તું જૈન નથી, જીવના મતની બહાર છો એટલે તો જૈન નથી પણ અજૈન છો એમ સીધું એને કહેવામાં આવે છે એને અટકી જવા માટે. એક વાર અટકી જાય તને એમ ન લાગતું હોય, અથવા તને એમ લાગતું હોય કે મેં શરીરની ક્રિયા કરીને હું શરીરની ક્રિયા કરી શકું છું, એવું તને લાગતું હોય, ભાસતું હોય, અનુભવ થતો હોય, કે આ મેં હાથ ઊંચો કર્યો, આ હું બોલ્યો, એવું લાગતું હોય તો એક વાર અટકી જાય. કે છે તું જૈન નથી એમ, કે છે સિદ્ધિને એમ કહી દે છે કે તું જૈન નથી અજૈન છો. એવી જરા જોરદાર વાત છે. શ્વેતાંબર મતમાં ગડબડ ઘણી છે સિદ્ધાંતોની અંદર. શ્વેતાંબર મતમાં જે શાસ્ત્રોની રચના થઈ એમણે કેટલાક સિદ્ધાંતો, અપસિદ્ધાંતો જેને કહેવાય, સિદ્ધાંતો બદલાવ્યા છે, સિદ્ધાંતો ફેરવ્યા છે. એટલે ક્યાંક વાત લે છે, ક્યાંક પાછા એથી વિરુદ્ધ કહે છે. એટલે કોઈ એમ કે અમારામાં આ વાત આવે છે પણ વિપર્યાસ સહિત છે. વિપર્યાસ સહિત એ વાત રાખી હોય છે તો પણ વિપર્યાસ સહિત રાખી છે, માટે એ બરાબર કહે છે એમ માનવું જોઈએ. એમાં શું કે તકલીફ જ આ છે કે જે પરમ સત્ય છે એને તો ના કહી શકાય એવું નથી. જેમ કે દિગંબર મુનિ, એનો હું દોષ કાઢશે કે એ મનથી વચનથી કાયાથી એટલા નિર્દોષ આચરણમાં ઉભા છે, એને હું દોષ કાઢશે? ક્યાં કાઢશે, કેવી રીતે કાઢશે? હવે એને જે કહ્યું, જેને તિલતુષ માત્ર પરિચય રાખ્યા વિના કે તિલતુષ માત્ર સ્પૃહા રાખ્યા વિના એને જે કહ્યું એ ખોટું છે એમ કેમ કહી શકશે જલ્દી? તો કે એનું સાચું અને અમે કહીએ છીએ પણ સાચું આમ રાખે. પછી એક જે પરમ સત્ય છે એ તો એવું સત્ય છે કે જેને ના ન કહી શકાય, જેનો નિષેધ ન કરી શકાય, એને એનું ઉલ્લંઘન ન કરી શકાય એવી પરિસ્થિતિ હોય છે. એકદમ પરમ સત્ય હોય એને કેવી રીતે નિષેધ કરી શકે? તો કે એ તો બરાબર, શું કરવું, એને સ્વીકારવું પડે છે. અભિપ્રાય નથી હોતો પણ સ્વીકારવું પડે છે. તો કે એ તો બરાબર, પણ આ પણ બરાબર. એને કહે છે કે તારું ઓલું બરાબર છે જ નહીં, મૂળમાં તારું ઓલું બરાબર છે. જે સત્યને પણ સ્વીકારે અને જે અસત્યને પણ સ્વીકારે, એ ખરેખર અસત્યને સ્વીકારે છે, સત્યને જરા પણ સ્વીકારતો નથી. એમાં પછી દેવ, ગુરુ, શાસ્ત્ર, સત્વ, સિદ્ધાંત બધું આવી જાય છે. શાસ્ત્રમાં સિદ્ધાંત આવે છે. તે જીનનો મત નથી. આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવ માત્ર છે. આ ગાથાની અંદર આ અમૃતચંદ્રાચાર્ય દેવની આ ટીકામાં આ વાત છે કે આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવ માત્ર છે. આ વસ્તુની મર્યાદા કરી નાખી, વસ્તુ એટલે એનો સ્વભાવ, સ્વભાવમાં વસ્તુ આવી ગઈ. સ્વભાવ માત્ર કહેતા એથી ઉલ્લંઘન કરીને વસ્તુની હયાતી ક્યાંય બહાર નથી, હયાતી નહીં હોવાથી એનું કાર્યક્ષેત્ર પણ ક્યાંય બહાર નથી. જ્યાં પોતે ન હોય ત્યાં પોતાનું કોઈ કાર્ય પણ હોઈ શકે નહીં. આ જગતમાં વસ્તુ છે તે પોતાના સ્વભાવ માત્ર છે. અહીંયા સ્વભાવ કહીને દ્રવ્યનું પર્યાય સ્વરૂપ, એનું સ્વરૂપ લેવું છે. સ્વરૂપ સ્વભાવ કહેતા એનું સ્વરૂપ લેવું છે કે દરેક વસ્તુ દ્રવ્યે, ગુણે અને પર્યાયે પરિપૂર્ણ સ્વતંત્ર છે. પ્રત્યેક વસ્તુ જળ હોય કે ચેતન હોય એના દ્રવ ગુણ પર્યાયથી પરિપૂર્ણ છે, ત્યાં એની સમાપ્તિ થાય છે અને એ તદ્દન સ્વતંત્ર છે. કોઈના આધીન, કોઈથી દબાયેલી વસ્તુ છે નહીં. જળ હો કે ચેતન હો, નાનો જીવ હો કે મોટો જીવ હો, નાનો જીવ મોટો જીવ એટલે જગતમાં એમ કહેવાય છે કે આ એકેન્દ્રિય છે, નાનો જીવ છે, પંચેન્દ્રિય જીવ છે, મોટો જીવ છે. ગમે તે પર્યાય હો, જળ ગમે તે પર્યાય હો, ચેતન ગમે તે પર્યાય હો, પરિપૂર્ણ એની સ્વતંત્રતા રહેલી છે. એને જરા પણ કોઈથી પરતંત્ર નથી. માટે પોતાની ઈચ્છા પ્રમાણે કેમ બનતું નથી એવું જે આકુલતારૂપ પરિણમન એ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને અનુસરીને ઉત્પન્ન થયેલા પરિણામ નથી પણ વસ્તુના સ્વરૂપ જ્ઞાનને છોડીને ઉત્પન્ન થયેલા પરિણામ છે. બાકી તો જગતમાં ક્યાંય આકુલતા કરવાનો વિષય જ નથી એમ કહે. કેમ કે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પરિણમે છે, પોતાના દ્રવ્ય પર્યાયમાં પરિણમે છે. હવે આમ કેમ એ પ્રશ્ન રહેતો નથી. દરેક દ્રવ્ય પ્રભુ છે, પોતાના દ્રવ્યગુણ પર્યાયનો પોતે પરમેશ્વર છે, પોતાની અનંત શક્તિના ઐશ્વર્યને પોતે ધારણ કરે છે અને તેથી પોતે પરમેશ્વર છે, પરમ ઐશ્વર્ય છે. એની પાસે જરા પણ એના ઐશ્વર્યને કોઈ પરતંત્ર કરી શકે, તાબેદારીમાં લાવી શકે પરિસ્થિતિ. એટલે ગુરુદેવ જળને જડેશ્વર કહેતા. જળને શું કહેતા? એ પણ જડેશ્વર છે. આવે છે ને અન્ય મતમાં, ઘણા મહાદેવ હોય ને, મહાદેવનું નામ પાડે જડેશ્વર. કેમ નામ પાડ્યું હોય છે કોઈને ખબર નથી હોતી, પણ જળના ઈશ્વર કોઈ ચેતન હોતા નથી. પણ મોટા મહાન દેવ કે એને શું મહાન દેવ અને નામ આપે જડેશ્વર. દરેક વસ્તુ દ્રવ્યે ગુણે અને પર્યાયે પરિપૂર્ણ સ્વતંત્ર છે. આમ હોવાથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે સ્વભાવ દશામાં જ્ઞાનનો જ કરતા છે અને વિભાવ દશામાં અજ્ઞાન રાગ દ્વેષનો સ્વતંત્રપણે કરતા છે, પણ પરનો તો કરતા ક્યારેય પણ થતો નથી. દરેક વસ્તુ દ્રવ્ય ગુણે અને પર્યાયે પરિપૂર્ણ સ્વતંત્ર હોવાને લીધે, આમ હોવાથી એટલે પરિપૂર્ણ એની સ્વતંત્રતા હોવાને લીધે આત્મા છે એ મૂળ સ્વભાવે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન સ્વરૂપ છે તેથી એવી સ્વભાવ દશામાં, એટલે એવી સ્વભાવ દશા જેને પ્રગટ થઈ છે અથવા એવા સ્વભાવનું જેને ભાન છે એને એ સ્વભાવ દશા ગણવામાં આવે છે, ત્યારે પોતાના જ્ઞાન સ્વભાવી આત્માને જાણનાર, એના સર્વ પર્યાયો જ્ઞાનમય હોવાથી તે જ્ઞાનનો જ કરતા છે એમ કહેવામાં આવે છે. સમયસારમાં એવી અનેક ગાથાઓ છે કે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના બધા પર્યાયો જ્ઞાનમય છે એમ ગણવામાં આવે છે. તો કે એમને પુણ્યનો રાગ થયો ને, તો કે પુણ્યનો રાગ થયો એનું પણ જ્ઞાન થયું કે આ પુણ્ય છે, પુણ્યનો રાગ છે એ મારું, એવું મારું સ્વરૂપ નથી એવું જ્ઞાન થાય છે ત્યાં. ફરીથી પુણ્યનો રાગ થયો મોક્ષ માર્ગમાં, તો એમ જાણે છે કે આવું મારું સ્વરૂપ નથી એવું ત્યાં જ્ઞાન થાય છે. જ્ઞાન થતું હોવાથી પોતાથી ભિન્નપણાનું જ્ઞાન થાય છે. આવું મારું સ્વરૂપ નથી તો એને પુણ્યનો રાગ થયો એમ કહેવું કે એવું મારું સ્વરૂપ નથી એવું જ્ઞાન થયું એમ જ્ઞાનમય પણ કહેવું, બેમાંથી શું કહેવું એને? કે ખરેખર એ કાળે પણ પોતે તો જ્ઞાનમય પણ પરિણમે છે, પુણ્યમય પણ પરિણમતા. માટે એક ન્યાય આપવામાં આવે છે કે એના એ કરતા નથી, થાય છે તો પણ એના એ કરતા તન્મય થઈને તન્મય ભાવે કરતા બુદ્ધિ એ કરે તો કરતા કહેવામાં આવે. આમ છે કરતાપણાની વ્યાખ્યા. થાય છે કેટલા પ્રમાણમાં દોષ છે, કેટલા પ્રમાણમાં દુઃખ છે, કેટલા અલ્પ પ્રમાણમાં કર્મ બંધન પણ થાય છે. કરતા ભાવે કરતા નથી, કરતા થઈને કરતા નથી. જેને જે કાર્ય કરવું ન હોય એકદમ અભિપ્રાયમાં એનો પૂરેપૂરો નિષેધ હોય, જેને જે કાર્ય કરવું ન હોય એને એ કાર્ય કરવું પડે તો એને કેમ કર્યું એ પ્રશ્ન રહેતો નથી. એને કરવું પડ્યું એમ જાણવું, દુઃખ લાગે, એને અરુચિ લાગે, એનો નિષેધ આવે, ઠીક થી એનું અનુમોદન આવે નહી, એ બધો પ્રકાર થાય છે કે નથી થતો. ન ચાલતા પણ કરવો પડે તે વ્યવહારને યોગ્ય વ્યવહાર માનજો. કાલે મારી છોકરો ન ચાલતા કરવો પડે એવી રીતે એને કરવું નથી પણ કરવું પડે છે, માટે એને કરતા ગણવામાં આવતા. શું કહે છે? આમ હોવાથી આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે સ્વભાવ દશામાં જ્ઞાનનો જ કરતા છે. જ્યારે પોતાના સ્વભાવની ભાનની દશામાં વર્તે છે ત્યારે તે એવો અનુભવ કરે છે કે હું જ્ઞાનમય ભાવે પરિણમું છું અને તે મારું કાર્ય છે. રાગાદી ભાવ થાય છે પણ હું કરતા થઈને તે પરિણામને કરું છું એવો અનુભવ પોતાને થતો નથી. એવો અનુભવ નથી થતો, થતા જણાય છે પણ કરું છું અને થાય છે એમ જણાતું નથી. કેમ? કે પોતે જ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે પોતે એવો આત્મા રાગ સ્વરૂપે કેમ થાય એને એમ લાગે છે કે અશક્ય છે. મારા વડે, મારા જ્ઞાન સ્વભાવ વડે રાગનું કરવું એ મારાથી અશક્ય છે. શું કેવો અનુભવ કરે છે કે મારાથી કેમ કરવું અશક્ય છે, કરી શકાય એવું નથી. કેમ કે હું જ્ઞાન છું. તો જ્ઞાન જ્ઞાન પણ જ્ઞાનપણે પણ કાર્ય કરે અને જ્ઞાન રાગપણે પણ કાર્ય કરે. એ જ્ઞાનના અનુભવમાં રહેનારને એમ બંધવું નથી. આમ છે
ક્ષીણ
થઈ જાય છે, રાગ ને આધાર મળતો નથી, રાગ નિરાધાર થઈ જાય છે. એનું કારણ એ છે કે રાગ નિરાધાર થઈ જાય છે એટલે રાગમાં જે રાગ રસ હોય છે એ તૂટી જાય છે. શું રાગ રસ હોય છે એ તૂટી જાય છે. જ્યારે કોઈ પણ કાર્ય અશક્ય છે એમ ખબર પડે છે કે આ કાર્ય અશક્ય છે, ભોગાવવાની રીતિમાંથી તે નહીં નીકળે. નીકળશે? રેતીને ગાણીમાં નાખે કે મશીનમાં નાખે એને પીસીને તેલ કાઢવા માટે, તો વાળોમાંથી રેતીમાંથી તેલ નીકળતું નથી. જો એ અશક્ય લાગે તો એ કાર્ય કરવા પાછળનો ઉત્સાહ, ઉદ્યમ અને પુરુષાર્થ કેટલો ચાલે, ભાઈ કરવા જેવું નથી. એ કઈ થઈ શકે એવું નથી, માટે કરવા જેવું નથી. એમ જ્ઞાન સ્વભાવના ભાનમાં આવેલા જ્ઞાની ધર્માત્માને એમ લાગે છે કે રાગ મારા સ્વભાવ વડે કરવો અશક્ય છે અને અસંભવિત છે, હું કરી શકું એમ નથી. જ્ઞાન ફીટીને રાગ રૂપે થાય તો બીજી વાત છે, પણ મારું જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહે છે. જ્ઞાન ફીટીને રાગ રૂપે કદી થતું નથી, માટે જ્ઞાન રાગને કરે છે એવો પ્રત્યક્ષપણે અનુભવ થતો નથી. જ્ઞાન રાગને કરે છે એવો પ્રત્યક્ષપણે અનુભવ જ થતો નથી. એમ ભેદ જ્ઞાનમાં, એ જુદાપણાના જ્ઞાનમાં વર્તે છે, તેથી તે જ્ઞાન દશામાં જ્ઞાનનો જ કરતા છે. અને વિભાવ દશામાં, એટલે વિભાવ દશામાં એટલે પોતાના જ્ઞાન સ્વભાવને ચૂકી ગયો છે, ભૂલી ગયો છે એવી દિશામાં અજ્ઞાન રાગદ્વેષનો કરતા છે. અજ્ઞાન ને રાગદ્વેષનો કરતા છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન કરે છે કે હું રાગદ્વેષને કરી શકું છું અને હું બીજા જગતના પદાર્થોના કાર્યોને પણ હું કરી શકું છું. એવી વિભાવ દશામાં અજ્ઞાન અને રાગદ્વેષનો કરતા છે. કરતા છે એટલે કરતા થઈને પરિણમે છે, તેથી કરતા છે. કરતા થઈને પરિણમે છે તેથી તેને કરતા કહેવામાં આવે છે. કરતા બુદ્ધિએ પરિણમે છે તેથી એને કરતા કહેવામાં આવે છે. પણ પરનો તો કરતા ક્યારેય પણ થતો નથી. આ તો પોતાના પરિણામ છે એટલે એને ત્યાં કરતા પણ લગાડ્યું. પણ પરનો તો કરતા ક્યારે પણ થતો નથી. આત્મા જડના કાર્ય કરી શકે, શરીરના કાર્ય કરી શકે, વાણીના કાર્ય કરી શકે, એ તો ક્યારેય કરી શકે એવું નથી. જ્ઞાની કે અજ્ઞાની, અજ્ઞાની રાગદ્વેષનો કરતા કહેવાય, પણ અજ્ઞાની જડનો કરતા છે એ વાત તો ક્યારેય સંમત થઈ શકે એવી નથી. શ્રીમદજીએ લીધું છે, ગાંધીજીના ઉત્તરમાં બહુ સરસ વાત લીધી છે પોતાની ભાષામાં. 27 પ્રશ્નો પૂછ્યા છે ને, એમાં એ વાત લીધી છે. પહેલા જ પ્રશ્નનો પેટા પ્રશ્ન છે, આત્મા શું છે? તો એનો જવાબ આપ્યો કે ચેતન પદાર્થ છે. જેમ ઘટપટ આદિ જળ પદાર્થ છે એમાં ચેતન પદાર્થ છે. તે શું કરે છે? આત્મા શું કરે એનો ઉત્તર આપે છે કે જ્ઞાન દશામાં, જો એ જ શબ્દ વાપર્યો છે, સ્વભાવ દશામાં કયો કે જ્ઞાન દશામાં, જ્ઞાન દશામાં એટલે કે પોતાના સ્વરૂપના યથાર્થ બોધથી ઉત્પન્ન થયેલી દશામાં, આને જ્ઞાન દશા કહી. કોને જ્ઞાન દશા કહી? કે પોતાનું મૂળ સ્વરૂપ છે એવા સ્વરૂપનો બોધ જેને થયો છે, બોધ થયો એટલે એવો હું, એવું જેને જ્ઞાન વર્તે છે, જેવું સ્વરૂપ છે એવું હું, એવું જેને જ્ઞાન વર્તે છે. અને તેનાથી ઉત્પન્ન થયેલી જે દશા છે તે દશામાં તે આત્મા એટલે જ્ઞાની આત્મા નિજ ભાવનો એટલે કે જ્ઞાન દર્શન અને યથાર્થ જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામ એટલે ચારિત્ર, સહજ સમાધિ પરિણામ એટલે સહજ સંભાવરૂપ પરિણામ, વિતરાગ પરિણામ, સહજ વિતરાગ પરિણામ, જ્ઞાન દર્શન અને સહજ સમાધિ પરિણામનો કરતા છે. જ્ઞાન દશામાં એ દર્શન જ્ઞાન ચારિત્ર આદિ સ્વભાવ પર્યાયનો કરતા છે. અજ્ઞાન દશામાં હવે કે છે આત્મા શું કરે છે એનો ઉત્તર આપે છે કે અજ્ઞાન દશામાં ક્રોધ માન માયા લોભ એ આદિ પ્રકૃતિનો કરતા છે, એવા પ્રકૃતિ ભાવે ઉપજે છે. હું ક્રોધ કરું છું એમ એને લાગે છે, હું લોભ કરું છું એમ લાગે છે, એવા એ ક્રોધમાન માયા લોભાદીનો કરતા છે. અને તે ભાવના ફળનો ભોગતા થતા એ ભાવનું ફળ આવે છે અને એના સંયોગો આવે છે. પ્રકૃતિનો કરતા છે એટલે બે લઈ લીધા, દ્રવ્ય ને ભાવે, બંને દ્રવ્ય ને ભાવે. પરમાણુમાં પ્રકૃતિ ઉપજે છે, પોતાના એ પ્રકારનો ભાવ થાય છે. જેવો ભાવ થાય છે એવો જ પરમાણુમાં પ્રકૃતિ ઉત્પન્ન થાય છે. અને તે ભાવના ફળનો ભોગ શું છે કે એક પેરેગ્રાફમાં જૈન દર્શનનું રહસ્ય નાખ્યું છે. પછી ભાષા તો ટૂંકી કરવી પડે ને, જો બધો ખુલાસો કરવો પડે તો લાંબુ લાંબુ લખવું પડે. 27 પ્રશ્નોમાં કેટલાક તો પેટા પ્રશ્નો છે, એટલા પ્રશ્નોનો એક કાગળમાં ઉત્તર લખવો છે. સંક્ષેપ કર્યા સિવાય બીજો રસ્તો નથી. અને તે ભાવના ફળનો ભોગતા થતા પ્રસંગ વસાદ ઘટપટાદી પદાર્થનો નિમિત્તપણે કરતા છે. જ્યારે જ્યારે પૂર્વ કર્મના ઉદયમાં જે વર્તે છે ત્યારે એને એવો એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ભજે છે કે ત્યારે અન્ય પદાર્થના નિમિત્તપણે જોવામાં આવે છે, ત્યારે એને નિમિત્ત કરતા કહેવામાં આવે છે. એટલે કે ઘટપટાદી પદાર્થના મૂળ દ્રવ્યનો તો તે ત્યાં કરતા છે જ નહીં, એ વાત તો લેવી જ નથી કે કોઈ અન્ય દ્રવ્યને નવા દ્રવ્યને ઉપજાવે છે. પરંતુ તેને કોઈ આકારમાં લાવવાનું એટલે કે એની કોઈ ને કોઈ પર્યાય થવામાં તેની ક્રિયાનો કરતા છે નિમિત્તપણે. એ જે પાછળ તેની દશા કહી એટલે અજ્ઞાન દશા કહી, એ જે પાછળ તેની દશા કહી તેને જૈન કર્મ કહે છે. જૈન શાસ્ત્ર ની અંદર એને કર્મ કહેવામાં આવે છે. એમાં ભાવ કર્મ ને દ્રવ કર્મ બંને લઈ લેવા. જેને કર્મ કહ્યું જૈન એને કર્મ કહે છે. કર્મ બે પ્રકારના છે જૈન શાસ્ત્રમાં, એક દ્રવ કર્મ ને એક ભાવ કર્મ. એ બંને ક્રિયા ત્યાં કર્મ ની થાય છે માટે એને જૈન એને કર્મ કહે છે. વેદાંત એને ભ્રાંતિ કહે છે. વેદાંતમાં કર્મની થિયરીનું કોઈ વિજ્ઞાન નથી, કેમ કે કર્મના પરમાણુ છે એ સર્વજ્ઞના જ્ઞાન ગોચર છે. સૂક્ષ્મ પર્યાય પરિણત હોવાની લીધે એને કોઈ છદ્મસ્થ ને ઇન્દ્રિય જ્ઞાનથી એનું જ્ઞાન થતું નથી, વિચાર જ્ઞાનથી પણ એનું જ્ઞાન થતું નથી. વેદાંત એને ભ્રાંતિ કહે છે, કેમ કે આ વેદાંતિ છે. કેમ વાત નથી છે કે ગાંધીજી છે એ વેદાંતિ છે, બીજા એટલે બીજા અન્ય મત વાળા પણ તેને અનુસરતા એવા શબ્દો વાપરે છે, કહે છે. વાસ્તવિક વિચાર કરેથી વાસ્તવિકતાનો વિચાર કરતા આત્મા ઘટપટાદીનો તથા ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી. શું કહે છે, જો આત્માને સ્વભાવનો વાસ્તવિકપણે વિચાર કરે તો આત્મા ન તો ઘટપટાદીનો કરતા થઈ શકે તો ક્રોધાદી નો કરતા થઈ શકે. જો આ સરવાળો માર્યો, બે વાત કરી, બહુ સરસ પદ્ધતિ છે કે જ્ઞાન દશામાં જીવ આ રીતે પરિણામ કરે છે, અજ્ઞાન દશામાં જીવ આ રીતે પરિણામ કરે છે. હવે તટસ્થપણે વસ્તુના સ્વરૂપનો વિચાર કરીએ છીએ, ક્યાં કઈ દશામાં ઉભેલો જીવ કેમ પરિણમે છે એ વાત કરી દીધી, સમજાવી દીધી. હવે વસ્તુના સ્વરૂપની તટસ્થપણે ચર્ચા કરે છે કે વાસ્તવિકપણે વિચાર કરવામાં આવે તો આત્મા ચેતન પદાર્થ હોવાથી ન તો ઘટપટાદીને કરે, જ્ઞાન સ્વભાવ હોવાથી ન તો ક્રોધાદીને કરી શકે. કેમ કે પોતાનો સ્વભાવનો ત્યાગ કરે તો બીજી રીતે થાય ને, પોતાનું સ્વરૂપ છોડે તો બીજું થઈ શકે. ક્રોધાદીનો કરતા થઈ શકતો નથી, માત્ર નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામ નો જ કરતા છે એમ સ્પષ્ટ સમજાય છે. આ સરવાળો નાખો, બધી વાત કરીને સરવાળે જે કહેવું છે એ વાતને મુખ્ય કરી દીધી કે વાસ્તવિકતા તો એ છે કે પોતાના નિજ સ્વરૂપ એવા જ્ઞાન પરિણામ નો જ પોતે કરતા છે અને બીજા કોઈ પરિણામ ન કરતા થઈ શકે, કરી શકે જ નહીં. આ વસ્તુ સ્થિતિ છે, વાસ્તવિક વસ્તુ સ્થિતિ આ છે. 27મો વર્ષ સત્યાવીસમાં વર્ષમાં 530 નંબરનો આઠ છે. એટલા વિશેષણ વાપરા છે ગાંધીજી માટે. આત્માર્થી ગુંગ્રાહી સત્સંગ યોગ સત્સંગ યોગ્ય ભાઈ શ્રી મોહનલાલ પ્રત્યે ડર્બન. ડર્બન માંથી એમણે પ્રશ્ન પૂછાવેલા. દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા ત્યાં આ બધી ચળવળ ચાલતી હતી. એમાં મૂંઝાતા હતા, વિચારક જીવ હતા, મંથન બહુ ચાલતું હતું. એમાં મૂંઝાતા હતા કે આ બધું છે શું, જગતમાં કેમ જગત હાલે છે, જૈન દર્શન સિવાય આ જગતની રચના અને એ બધું કેમ ચાલી રહ્યું છે, એનું સમાધાન કોઈને થાય એવું નથી. એની મતમાં તો ક્યાંય કઈ મોં માથું મળે એવું નથી. ક્રિશ્ચન થઈ જવાના તૈયારીમાં હતા, ઊંઘાણા હતા બહુ. પછી એમને એમ લાગ્યું કે પૂછવા ઠેકાણું છે, એટલે એમની આત્મકથામાં એ લખતા ગયા છે કે મારા જીવનમાં જ્યાં જ્યાં હું ઊંઘાણો છું ત્યાં મેં રાયચંદભાઈનો અથવા શ્રીમદનો, ક્યાંક શ્રીમદ શબ્દ વાપરે છે, મેં શ્રીમદનો માર્ગદર્શન મેળવ્યું છે અને મારા વિચારો ઉપર એમના એમના કથનની બહુ ઊંડી છાપ પડી છે. ત્રણ તત્વજ્ઞાનોની છાપ પડી છે એમાં, ટોલ્સ્ટોય, રસ્કિન અને આ શ્રીમદ રાજચંદ્ર, ત્રણના નામ લીધા છે. પણ હું શ્રીમદની સાથે તો કોઈ આવી શકે એવું, ટોલ્સ્ટોય આવી એવું નથી અને રસ્કિને આવી શકે એવું નથી. અપનાવી શિકાય નહીં, એક બાજુનું ખેંચાણ હતું, લોકસંજ્ઞા ચડી ગઈ પછી મૂકી શકે એ પરિસ્થિતિ. લોકોને લોકોની વ્યવસ્થા સારી થાય, લોકો સુખી થાય, લોકો દુઃખી મટી જાય, આના માટે આપણે કંઈક કરવું જ જોઈએ ને કરી છૂટવું જોઈએ. આ એક ભૂત ભરાઈ ગયું હોય છે અંદરમાં, સમજાય? એટલે પછી એને એ પૂજે. પણ આખો સમાજ એમાં લોકો જેને કહીએ એમાં દરેક વ્યક્તિ પોતપોતાના પૂર્વકર્મને ભોગવે છે. શું કરે છે? દરેક પોતાના પૂર્વકર્મને ભોગવે છે અને એવા ઉદયમાં આવેલા ભોગવવામાં માટે ઉદયમાં આવેલા કર્મોમાં ફેરફાર કરવા માટે ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈનો અધિકાર નથી. આ વસ્તુ સ્થિતિ છે, એ જૈન દર્શન સિવાય કઈ વાત નથી. બીજાના જો બીજાના ઉદયને પોતે અનુકૂળતાને પ્રતિકૂળતામાં કે પ્રતિકૂળતાને અનુકૂળતામાં લાવી શકે તો એને કરેલા કર્મના ફળનું શું થાય? એને નિષ્ફળ કરવા, નિષ્ફળ થઈ શકે? એને પાપ કર્યું એ નિષ્ફળ થાય? ત્યાં એને દુઃખી થતો મટાડી દો અને એને સુખી કરી દો. હે, એના કરેલા કોઈ કાર્યને નિષ્ફળ કરી શકાતા નથી. પુણ્ય ક્રિયા હોય તો પુણ્ય, પાપ ક્રિયા હોય તો પાપ. એને એનું સફળપણું છે, એનું નિષ્ફળપણું કુદરતી રીતે નથી, એમાં ફેરફાર કોઈ રીતે કરી શકાતો નથી. પણ એ જાતનું સમાધાન ક્યારે આવે કે જ્યારે વસ્તુ વ્યવસ્થાને યથાર્થ રીતે સમજે ત્યારે. નહીં તો હું બીજાને સુખી કરી દઉં, હું બીજાને સુખી કરી દઉં એમાં લોકસંજ્ઞા એ ચીડ્યા વિના પછી બીજાને સુખી કરવા માટે પોતે દુઃખી થાય, હેરાન થાય, પરિશ્રમ કરે તો લોકો તો માન આપવાના જ છે. લોકો માન આપે કે નહીં આપે? અરે ભાઈ, તમે આટલા બધા લોકો માટે તમે તમારી જિંદગી ખર્ચી નાખો છો, તમારો સમય ખર્ચો છો, તમારી શક્તિ ખર્ચો છો, એને માન આપ્યા વિના એ તો અમારે ચડી જાય તો ચડી જાય જીવ. કે પરમાર્થની વાત કરનાર સાક્ષાત સત્પુરુષ એને મળે તો પણ ચૂકી જાય, એ આ ગાંધીજીના જીવનનો બહુ મોટો પુરાવો છે. મિત્ર વિચારક માણસ હતા, સત્યનો એને પ્રેમ હતો, એટલો બધો સત્યનો પ્રેમ હતો કે પોતે ભૂલ કરી હોય તો કબૂલ કરતા એને વાર ન લાગે. હા, મારી ભૂલ હતી, થડે ચોપ કહે. જાહેર ભૂલ કરી હોય તો જાહેરમાં બોલે, ખાનગીમાં આવે તો ખાનગી, જે રીતે ભૂલ કરી હોય એ રીતે પ્રસિદ્ધ કરે. બુદ્ધિમાન છે, સત્યના પ્રયોગો. શું નામ આપ્યું છે? સત્યના પ્રયોગો એમ કરીને નામ આપ્યું છે. એવો આગ્રહ હતો સત્ય વિશેના, સાચી વાત. છતાંય પરમ સત્ય અને પરમ સત્યને ગ્રહણ ન કરી શક્યા. આવો સત્યનો વ્યવહાર, સત્યનો આટલો આગ્રહ હોવા છતાં પરમ સત્ય સામે આવ્યું, ગ્રહણ ન કરી શક્યા. નહીં એટલા સરસ ઉત્તર અમને આપ્યા છે કે એમના જેવું વિચારમાં માણસ તો ચોંકી જાય. અને એકદમ સત્પુરુષના ચરણમાં રહેવાની તૈયારી કરી નાખે. બસ હવે આ જ્યાં સુધી મને બીજી આજ્ઞા ન કરે ત્યાં સુધી મારે હવે કાંઈ એની આજ્ઞા સિવાય બીજી રીતે કાંઈ ચાલવું નથી. આ તો પૂછે, પોતે મૂંઝાય ત્યાં પૂછે, અને જ્યાં મૂંઝવણ ઘટે ત્યાં પાછો સ્વચ્છંદ કરે. પોતે મૂંઝાય ત્યાં પૂછે, ઓલાનો ઉત્તર આવે, જ્ઞાનીનો ઉત્તર આવે ત્યાં એને સારું લાગે. બહુ સરસ, હા બહુ ઘણું મને સારું સમજાય. વળી થોડો ઘડવો થાય ત્યાં મૂંઝવણ ઓછી થાય, હવે થાય એટલે ટેન્શનમાંથી થોડો ગળવો થાય. એટલે વળી સ્વચ્છંદ ચડે, પોતાની કલ્પના એ જે ઠીક લાગે એ પેદા કરે. એ રીતે કોઈ દિવસ હિત થાય. એમાંથી બીજું બધું થઈ ગયું. ગ્રહણ કરવું પડે, તો સત્યને છોડીને અસત્યને ગ્રહણ કરવું પડે. જે અસત્ય આચરતા હોય એને ખુશી કરવા માટે એવી રીતે ઉપદેશ આપતા જાય તો એને સત્ય ઉપદેશ છોડીને અસત્યને ઉપદેશ ગ્રહણ કરવો પડે. અસત્યની પ્રભાવના થઈ જાય પછી સત્યની પ્રભાવના રહે. મર્યાદા છે દરેક વાતની, મર્યાદા છે. એ મર્યાદા છોડીને ચાલવું નથી. ખરી વાત તો એ છે કે જેણે જૈન ધર્મ જાણ્યો, જાણ્યો એટલે અનુભવ કર્યો, જૈનત્વનો જેણે અનુભવ કર્યો, સાક્ષાત જિનેન્દ્ર મૂર્તિ પોતાનો જે આત્મા એના સ્વાનુભવમાં જે આવ્યા, એને એ બધી મર્યાદાની ખબર હોય છે. માટે શ્રીમદજી લખે છે કે પ્રચારનો અધિકાર જ્ઞાનીઓનો છે અને એ જ્ઞાનીના આશ્રિતોનો છે. જ્ઞાનીનો આશ્રય છોડે એને પ્રચારનો પ્રભાવનાનો કોઈ અધિકાર છે
નહીં.
એવું નાખ્યું છે એ આજે 90 વર્ષ પહેલા એવી બધી વાતો નાખી છે. કેમકે દરેક કાળમાં પ્રચારના નામે માણસો કરતા જ હોય છે, પોતપોતાની રીતે પ્રચાર કરતા હોય છે. એને પહેલા પડકાર્યા છે કે તને પ્રચારનો અધિકાર છે કે નહીં તો પહેલા નક્કી કર. એમ વાત છે. નિમિત કરતા એટલે નિમિતપણે કરતા કહેવાય. જેમ કે કુંભારે કુંભારે ઘડો ફેર્યો એમ કહેવાય. શું કહેવાય? કે આ કુંભારે ઘડો ફેર્યો. જે ઘડો થયો ત્યાં કુંભાર હતો, કુંભારના યોગ અને ઉપયોગની ક્રિયા હતી નિમિત્તપણે, એટલે એમ કહેવાયું કે આ કુંભારે ઘડો કર્યો તો એને નિમિત્ત કરતા કહ્યો. વાસ્તવિક વિચાર કરે છે કુંભારના આત્માએ કે કુંભારના શરીરે ઘડાને બનાવ્યો નથી, માટે સ્વયં ઘડા રૂપે ઉપજી છે. માણસને દખલ ત્યાં થાય છે કે માટીમાં તો જીવ નથી, માટીને ઘડા રૂપે પરિણમવાની કોઈ ઈચ્છા નથી. ઈચ્છા અનુસાર માટીના પરમાણુ કોઈ જળના પરમાણુ કઈ કાર્ય કરતા નથી, કેમ કે એનામાં ઈચ્છા નથી. તો આપ પોતાની મેળે કેવી રીતે કરે? ઈચ્છા હોય તો જ એ પોતાની મેળે કરે, અને નહીતર ન કરે એમ થાય નહીં. દરેક પરમાણુનું પરિણમન પ્રતિ સમય ચાલુ ને ચાલુ રહે છે, અને જે પર્યાય પરિણમવાના તે સ્વયં સ્વતંત્રપણે પરિણમવાના, કોઈને આધીન પરિણમવાના નહીં. બીજા પરમાણુને આધીન પણ નહીં અને બીજા જીવને આધીન પણ નહીં. બે રીતે નહીતર તો એમ કે હાથના હાથના પરમાણુ ને તો એને ઘડાનો શેપ આકાર આપ્યો ને.
બિલકુલ નહીં,
ઘડા ઉતારતા જોયા છે કે નહીં? આગળની શિબિર માં આવ્યા ને પાછળ કુંભારે ઉતારતો હતો, માટીનું ભૂંડામ કરે ત્યાં સીધો ઘડો થઈ જાય. જયારે કુંભાર ને આવડે એ મોટો બેરિસ્ટર બે ચાકા ઉપર તો એને ન આવડે. હે, ફોરેન રિટર્ન હોય, બેરિસ્ટર થઈને આવ્યું હોય લંડન થી, આવડે એને ઘડો બનાવતા આવડે? એટલે એમ કહેવાય કે કુંભારે ઘડો કર્યો. શું કરવા કહેવાય છે કે બેરિસ્ટર એમાં નિમિત્ત નથી થતો પણ કુંભાર એમાં નિમિત્ત થાય છે, તો એને નિમિત્ત કરતા એમ કહેવાય છે. નિમિત્ત કરતા એટલે ખરેખર કરતા નહીં, કહેવાતો કરતા. શું પાડોશીને મામા કહે, એને કઈ પોતાની માતાને કઈ એક સોદર નથી, શું ભાઈ બહેન ખરેખર તો નથી, પણ વ્યવહાર એવો રાખે છે, ભાઈ જેવો વ્યવહાર રાખતા હોવાથી એને કેણા મામા કહેવામાં આવે. કેવા મામા? કેણા મામા કહેવાય, માત્ર ખરેખર નહીં. એનો અર્થ કે ખરેખર નહીં એમ છે. નિમિત્તની બધી વાતો એવી છે. સગા મામા થી વધારે વ્યવહાર કરે, સગો મામો દરિદ્ર હોય, 5 રૂપિયા આપે રાખડી બાંધે ત્યારે, ને ઓલો 51 રૂપિયા આપે, ઠીક, તો પણ સગા મામાની હારે આવે કેવી રીતે આવે? કેટલીક વાત માને, કેટલીક વાત પોતાની ઈચ્છા પ્રમાણે કરે, પોતાની ઈચ્છા પ્રમાણે કરે. સ્વચ્છંદ એટલે પોતાની ઈચ્છા પ્રમાણે કરવું. એમ જ્ઞાનીને તો માનીએ છીએ ને, કેમ કે જ્ઞાનીને અમે વંદન કરીએ છીએ, જ્ઞાનીને અમે સ્વીકારીએ છીએ, હવે જ્ઞાનીને આજ્ઞા ન રહીએ ને પોતાની ઈચ્છા પ્રમાણે કરે. એની ગરબડ થાય છે એ ગાંધીજીનો બહુ મોટો દ્રષ્ટાંત છે. પછી દરેકે પોતપોતાને પરિણામ વિચારવાનું, એ તો દ્રષ્ટાંત છે, બાકી તો સ્વલક્ષ બધી વાત છે. એમ કહે છે કે પરનો કરતા તો ક્યારે પણ થતો નથી, રાગ દ્વેષ એના જીવના વિકારી પરિણામ હોવાથી એને કરતાપણું લાગુ પડે છે, પર પદાર્થની સાથે તો કરતાપણું લાગુ પડતું નથી. એમ કે વિશેષ